నా మిత్రుడు పంద్ర మినిట్ లంచ్ ని వచ్చేసి రోకావు పడితే સુમન શાહ શિરીષ પંચાલ અને બાહુભાઈ એમની જેમ હું પણ સુરજ જોશીનો વિદ્યાર્થી હતો અને હું પણ બીજા અનેક વાર્તાકારોની જેમ હું પણ સુરજ જોશી જેવી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કરતો હતો. એ ગાળો તે બે દાયકા તો 25-30 વર્ષ પહેલી એ ત્યારે બધા જ સુરજ જોશીથી અભિભૂત થયેલા હતા. ગુજરાતમાં સુરજ જોશી જે સર્જક પાકે એટલે એ મોટી મોટી પુણ્યની ઘડી કહેવાય, અને છતાં ગુજરાત કે ગુજરાતી પ્રજા કે ગુજરાતી સાહિત્ય વિવેચકોએ એ એમને ઓળખી ના શક્યા, એમને બોલવી ના શક્યા. સુરજ જોશી અનેક સામાયિક સત્સંગકારો હતા, પણ મારી દ્રષ્ટિએ ક્ષિતિજ એણે સૌથી મોટું કામ કર્યું છે. ક્ષિતિજથી એમણે નવો માર્ગ ઊભો કર્યો. ક્ષિતિજને લીધે આખું પશ્ચિમ આ ગુજરાતમાં આવી ગયું જાણે કે, અને સાત્ર કામુ કાપકા તિરાંદેવ દોસ્તવસ્કી આ બધાનો પરિચય. મારે વાત કરવા છે સુરજ જોશી એક નવલિકાકાર તરીકે, એટલે હું બીજી વાત નહીં કરું. આપણે સુરજ જોશીની વાર્તા વિશેની વિભાવના, એની વાર્તા અને એટલી જ વાત કરશું. મને આવીથી ગોવાળી સુધી ટૂંકી વાર્તાની શરૂઆત થઈ, અને પછી ધૂમકેતુ રાગનારાયણ પાઠક સુનીલાલ મડિયા જયંત ખત્રી પ્રનાલા પટેલ ઈશ્વર પેટીકર ગુલાબદાસ રોકર જયંતિ દલાલ અનેક વાર્તાકારોના સર્જનથી ગુજરાતી વાર્તા સમૃદ્ધ બની અને એક નવો ઘાટ મળ્યો, અને અન્ય ભારતીય ભાષાઓ સાથે ટક્કર લઈ શકે એવી ક્ષમતા પણ આવી. પણ સુરજ જોશી ને ક્યાંક એવું લાગ્યું કે ગુજરાતી વાર્તા એ વિવાદ ઢાળ થતી જાય છે, એક જ ઢાંચામાં એક સરખી એક જાતની જ વાર્તાઓ લખાયા કરે છે. અને એનું કારણ હતું ઘટનાના ભાગથી ટૂંકી વાર્તાને ટૂંકો થઈ જતો હતો. ટૂંકી વાર્તા મરી જતી તે ભાર એટલો બધો હતો કે એનો ભાર સહન ન કરી શકે. વાર્તાને વ્યાખ્યામાં ના બાંધી શકાય, પણ એના સ્વરૂપની વાત કરીએ તો અઘરું એટલે છે કે આ ટાઈપના મસાલા લો તો એક સારી વાર્તા થાય, એવો કોઈ ખ્યાલ એવી કંઈક સમજ ત્યારે હતી. ટૂંકી વાર્તા એના નામ પ્રમાણે ટૂંકી હોવી જોઈએ, એટલે કે લાઘવ જેટલું જરૂરી છે જેટલું જોઈએ એટલું જ વાર્તામાં હોવું જોઈએ. એ વાર્તાની શરૂઆતમાં દાખલા તરીકે બંદૂક આવે તો વાર્તા પૂરી થતા સુધીમાં એ બંદૂક ફૂટવી જ જોઈએ એવો કોઈ ખ્યાલ ત્યારે હતો. અને તે વખતે વાર્તામાં જ્યારે કે આ વાર્તામાં શું કહેવા માંગે છે કે આ વાર્તાનો લેખક કઈ કયો મેસેજ લઈને આવે છે કે આનો સાર અસલી તું લખી આપો, એવી કંઈક એવા કંઈક એક ગેરસમજ વાર્તા વિશેની હતી. ત્યારે સુરજ જોશી આવે છે અને એ ઘટનાનું તિરોગામ ઘટનાનો રાસ અને ઘટનાના લોક સુધી લઈ જાય છે. વાર્તાની માંગણી વાર્તાના સ્વરૂપ વિશે એમણે ઘણી વાતો કરી છે, અને કંઈક જોઈએ એમના શબ્દોમાં એ શું માંગતા હતા, વાર્તાને કેવી રીતે જોતા હતા. સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે એ વાતથી તો આપણે ઘણા દૂર નીકળી ગયા છીએ. સાહિત્ય આપણા સાક્ષીરૂપ ચેતનાનો આવી પર સાંધી આપે છે, જેને કારણે પરિમિત વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને તાટસ્થ્યપૂર્ણ તાદાદ નથી આપણે અનુભૂતિને નહીં પણ અનુભૂતિઓના આકાર ઓળખતા થઈએ છીએ. આ આકારો નિર્માણ દ્વારા ઓળખવાનો આનંદ કલાનો આગવો આનંદ છે, અથવા તો આપણને અમુક ઘટનાના પ્રતિભાવ રૂપે એક લાગણી થાય છે, માની છે, ત્યારે વાસ્તવમાં અનેક સંવાદી વિસંવાદી લાગણીનું જૂથ ચિત્તમાં ઉદ્ભાસિત થઈને ઉઠતું હોય છે. આ એમ્બિવેલન્સ ઓફ ઇમોશન ભાવ સબળતાથી પણ કરી શકાય. અત્યંત નિકટના મિત્ર ખાસો ખાઈને આઘાત કરે છે. મિત્ર પત્ની ગભરાઈને દોડી આવે છે. આધાર શોધથી વળગી પડે છે. એ નારી દેહના સ્પર્શે કેવળ એના દુઃખથી વિગલિત થવાનો માત્ર અનુભવ થતો નથી, એ નારી દેહના સ્પર્શથી એક ઝણકાર પણ શરીરમાં દોડી જાય છે. પણ હું દુઃખથી વિગલિત થવાનો જ ભાવ વ્યક્ત કરું અને બીજી અનેક સંવેદનાઓ એ વખતે ઉદ્ભવી તેને બાદ કરું તો સત્યનો દ્રોહ ના કરો કહેવાય? આથી એક પળે થતી અનેકવિધ સંવેદનાનું એક જ બિંદુએ એક સાથે આલેખન અનિવાર્ય બને છે. અને એક નાની વાત જે મહત્વની છે, કથા સાહિત્યના એક મોટા ખાનામાં નવલકથા અને નવલિકાને લઈ શા માટે નખ મૂકી દેવી એમ પણ કહેવા લાગ્યું. નવલિકા સમય સાથે જે રીતે કામ લે છે તે વિશેની પૂરી જાણકારી ન હોવાને કારણે જ આમ કહેવાતું છે. મોટા સ્થાપત્યના ભારને ટકાવવાના માટે કમાની યોજના કરવામાં આવે છે. ટૂંકી વાર્તામાં સમયનો આ કમાની જેમ ઉપયોગ કરવામાં આવે છે દેખીતી રીતે નહિવત લાગતી છતાં અર્થપૂર્ણતાનું ભારે ગુરુત્વ ધરાવનારી ઘટનાને સમયની નાની કમાન પર કેવી રીતે વહેંચી નાખવી તેને સૂક્ષ્મ કલાસુની અપેક્ષા રહે છે. જે બિંદુ ઉપર ઉભા રહીને ભૂત અને ભવિષ્યના પ્રદેશોમાં પૂરી આસાનથી જોલા ખાઈ શકાય અને એ રીતે ઘટનાના પરિમાણને બૃહદના સંકેતમાં પ્રગટ કરી શકાય તે બિંદુની શોધ નવલિકા સર્જકને કરવાની હોય છે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે ક્યાંક વાંચ્યું હતું આના જેવું છે કે જે બિંદુની વાત સુરેશભાઈ કરે છે એવું જ કંઈક શાહજહાં એની પાછલી ઉંમરમાં કેદ હતો અને એક કેદખાનામાંથી એને તાજમાં તો જોવો જ હતો. તો એક એવી એક એવો પોઈન્ટ એક એવું બિંદુ એવો કંઈક કાચ ગોઠવ્યો હતો કે શાહજહાં આખા તાજમહેલને જોઈ શકતો હતો અને જિંદગી વિતાવી શકતો હતો અથવા આખો તાજમહેલ એને દ્રષ્ટમાન થતો હતો. સુરેશભાઈ બીજી પણ એક વાત કહેતા, લાગણીઓને ફરવા દો, કશું બને અને લાગણીનો વમળ ઉઠે, તમે લાગણીની ઘટનાને કારણે ઉપજેલા પ્રત્યાઘાતોને ક્યાંક સુધે ભંડારી દો, જ્યારે બધું સાફ ફરી જાય ત્યારે ત્યારે તૂટવા દો. અને છતાં તમે તટસ્થપૂર્વક તેને માણી શકો, ઘટનાને તિરેકતાથી જોઈ શકો ત્યારે કલાકૃતિ બનતી હોય છે. તેને સુરેશ જોશી લીલા જેવું નામ આપતા હતા. આપણે આગળ સુરેશભાઈની વાર્તાની વાર્તા વિશેના ખ્યાલની થોડીક વાત કરી, એમના શબ્દો વાત કરીએ. એમનો પ્રથમ વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ સત્તામાં પ્રગટ થયો. ગૃહ પ્રવેશ 1957 પ્રગટ થયો અને ત્યાર પછી બીજી થોડીક અપીચ નતત્ર સૂર્ય ભાર પ્રાપ્તિ ભાતી અને એકદા નૈમિષારણ્ય સગરો પ્રગટ થયા. સુરેશ જોશીની વાર્તાઓ વાચકોને પંપાળતી નથી પણ પડકારે છે. અને એવું કિશોર જાદવ માટે પણ કહી શકાય અને મધુરાની વાર્તાઓ માટે પણ કહી શકાય. વાર્તા કે તમને એના અલગ એવા વિશ્વમાં લઈ જતો હોય છે અને ત્યાં છોડી મૂકતો હોય છે. તમે ભૂલા પડો, તમે રસ્તો ભૂલો અને છતાં થાકો નહીં, કંટાળો નહીં અને કેવળ વિશ્વથી તું નિહાળા કરો, એ જ કલાનો આનંદ છે. પિકાસોના ચિત્ર ન સમજાય એના રંગોની લીલા અને વિચિત્ર આકારો કંઈક કહેતા હોય છે. શિલ્પમાં પણ એમ બને છે. આ બધી કલાઓ આનંદ માટે સર્જાવી હોય છે એટલે વાર્તા વાંચ્યા પછી જે અનુભવ થાય એ કેવળ આનંદનો જ હોય છે અને એટલું પૂરતું છે. સુરેશભાઈની કેટલીક વાર્તાઓ ખૂબ જાણીતી છે, હું કેવળ થોડાક નામ આપીશ. જન્મોત્સવ, વાતાયન, વાર્તા કહોને, અભિસાર, કુરુક્ષેત્ર, રાક્ષસ, અગતિગમન, વર્તુળ અને ગૃહ પ્રવેશ અને તમને સૌને આઠ વાર્તાને પીડીએફ ફાઇલ પણ મળી છે. હું વાત કરવાનું છું વર્તુળ વિશે અને એને કેન્દ્ર સ્થાને રાખીને વાત કરીશું. સુરેશ જોશી કેટલા ઉત્તમ કક્ષાના નવનિગાકાર હતા. એમણે ગુજરાતી વાર્તાને ધરમૂળથી ધરતી કાઢી. આ પહેલા આપણે વાત કરી હતી કે વાર્તાકાર સમયની કમાન ઉપર એવા બિંદુની શોધ કરતો હોય છે કે જ્યાંથી એ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ઝોલા થઈ શકે. વાર્તામાં એવી કોઈ સ્થૂળ ઘટના બનતી જ નથી અને છતાં જે બની ગયું છે એના ઉલ્લેખો છે અને કશું બનશે એવી શક્યતાઓ પણ છે. જુઓ વાર્તાનું ઉપાડતું જુઓ. લાભ શંકર એકાએક ઉભા રહી ગયા. એમણે કાન સર્વા કર્યા. કોઈ એમની પાછળ પાછળ આવી રહ્યું હોય એમ લાગ્યું. એવો વબડ્યા, અરે આ પગલા તો જાણે ક્યાંક સાંભળ્યા છે. કોના પગલા? પોતાને પ્રશ્ન પૂછીને ઘડી વખત ચૂપ રહીને ઉત્તરની રાહ જોવા લાગ્યા. સહેજ સરખો પણ અવાજ થાય તો લખીને ભીનું સંકોચ્યું ઉત્તર ભાગી જાય એ વિકે એમણે એમના શ્વાસને પણ લગભગ થંભાવી દીધો. એ નિસ્તુતામાં પેલા પગલા એમની પાસે વધુને વધુ ચાલતા રહ્યા. એમના શરીરમાંથી ભયનો કંપ દોડી ગયો. એમને આંખો બંધ થઈ ડાબે હાથે એમના કપાળ પરની રસોઈને પંપાળવા લાગ્યા. આ એમની પુરાણી ટેવ હતી. એમના બહુ પરિવારને કહેતા હતા, તમે મને પરણ્યા છાતા મારાથી વધારે તમને રસોડી વાલી છે, મને પંપાળતા નથી એટલું એને પંપાળો છું. એ જ તમારો કોટ કિલ્લો કોઈ સહેજ સામું થાય એની અંદર ભરાય જાય. રસોઈ પર હાથ મૂકો એટલે તમને જાણે કોઈ અડી શકે છે. વાતે સાચી. આજે એમના બહુ નથી રસોડી છે. ચણા જેવડી હતી તે ખાસી ગણપતિ ચોથના લાડુ જેવી થઈ ગઈ છે. આ પહેલા આપણે વાત કરી હતી કે વાર્તાકાર સમયની કમાન ઉપર એવા બિંદુની શોધ કરતો હોય છે અને આ શોધ આ રીતે ફલીભૂત થાય છે. લાભ શંકર એકાએક ઉભા રહી ગયા. આ વર્તમાન પગલાનો અવાજ થંભી જાય છે, બધું થંભી જાય છે, જ્યારે કશું જ બનતું ના હોય એવું એક એક ક્ષણ જ્યારે બધું સમી જાય ત્યારે એની વાત કરતા કરતા એ ભૂતકાળમાંથી ભવિષ્યમાં કેવી રીતે જાય છે, ભવિષ્યમાંથી ભૂતકાળમાં કેવી રીતે જાય છે એ આપણે આગળ જોઈશું. આજે એમના વહુ નથી. એ ભૂતકાળની વાત ભવિષ્યમાં ઢોક્યું કરે છે. રસોડીની સાઈડની વાત કરે છે. ચણા જેવી હતી તે ખાસી ગણપતિ ચોથના લાડુ જેવી થઈ છે. એક જ વાક્યમાં ભૂતકાળના કેટલા બધા વર્ષો દોડી આવે. આમ જો તો કશું જ બન્યું નથી પણ જે કંઈ બની ગયું છે એ જ એક મોટી ઘટના છે. લાભશંકર કદાચ આધેડ વહેના હશે, એકલા પડી ગયા છે, પત્નીનું અવસાન થયું છે, બે દીકરાઓ પણ ગુજરી ગયા છે અને છતાં લાભશંકર જીવે છે. આપણે સૌ જીવીએ છીએ એમ જ. સ્વજનો વિનાના સુના ઘરમાં વગાની નાકના સરવડી ઉઠતી તીવ્ર વાસ, એનો છમકા, લીલા ધાણા અને લીલા લસણની ચટણીની વાત છે. આ જાણે એમના સંગાથી બની ગયા હતા. આપણે જીવીએ છીએ, કશુંક આપણે જીવાડતું હોય છે. લાભશંકરના કેસમાં રસોઈ, સ્વાદ અને લીલા શાકભાજી, લીલા શાકભાજી એ કદાચ જીવનનું પ્રતીક બની જાય છે. લાભશંકરને મોટી રસોડી છે અને લીલા શાકભાજી ના હોય ત્યારે રસોડીનું રક્ષણ કરતી, રસોડીને મંપાળાએ લીધી વસ્તુ આસાન થઈ જતી. પ્રત્યેક વ્યક્તિમાં કોઈક એવી આંતરિક શક્તિ હોય છે, કોઈક એવી ઇનર સ્ટ્રેન્થ હોય છે જે તમને સહી સલામત રાખે. વાર્તામાં લાળ ટપકું એટલે કે ટપાલનું ડબલું એટલે કે એમનું ઘર અને ઘરની વાત આવી કે તરત જ પત્નીની યાદ આવી જાય. કશુંક સતત કોરતું હોય અને ધીમે ધીમે તમારું અસ્તિત્વ જોલે પડે. સાંભળો, એમણે ધુંધળીભરી દ્રષ્ટિને ઠેરવીને જોયું તો મોળાના પાંદડામાંથી એક મોટી લીલી ઈયળના કોટની બાઈની અંદર સરી જતી દેખાય. અને પછી પેલી ઈયળની જેમ જ પેટ પર ચાલીને એમણે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. કાકાની મેટાબોલ પછી યાદ આવે એમની આસપાસ બધું જ જાણે એમની સાથે પેટે ચાલવા માંડ્યું છે. આકાશમાં સુરત સુધા એમની રસોડીમાં પુરાઈ રહેલા પેલા રાક્ષસો સુધા બધું જ ચાલતું હતું, માટે કશું જ ચાલતું નહોતું. કપાલનું પેકિંગ લાલ ચક્કું હવે ક્યાંય દેખાતું નહોતું, કશું જ ચાલતું નથી. કે એને વાર્તા કયા સમય ઉભાયેલ છે, લાલ ચક્કું ગાયબ છે, ભવિષ્ય પણ ગાયબ છે, કશું જ બનતું નથી. ત્યાં અવાજ આવે છે જાત જાતના, ભાત ભાતના અને લાંબા ભૂતકાળ. અવાજ જુઓ તમે કે એને કેટલી કેટલા પ્રતીકો અને ઇમેજ થઈને આવે છે. બાળપણમાં એમણે પગમાં પહેરેલા ઝાંઝરનો એમની સાથે તાકી રહેતા, બાળપણમાં એમણે પગમાં જ્યારે પહેરેલા ઝાંઝરનો અવાજ, દાદાએ ગાળમાં ખરદીને લગાવી દીધેલા તમાચાનો અવાજ, દોસ્તો પાસેથી પહેલી વાર ગંદી ગાળ શીખીને ખાનગીમાં એને બોલી જોઈ હતી તેનો અવાજ, નિશાળમાંથી છૂટેલા છોકરીના ટોળાને ગભરાવી મૂકતા પોતે કાઢેલો વાઘનો અવાજ, પેલી દમુડીના પાછળથી કાન આમાં ટાણે પાડેલી ચીસનો અવાજ, અને એ બધા અવાજો છેલ્લે ચોર પગલે પાંચ પાંચ વર્ષ સુધી ઘરમાં છાયાની જેમ ફરતા મૃત્યુનો અવાજ. બે પાન ઘરની અવાજો છે સુરેશભાઈ. આ અવાજો લઈ આ અવાજો સાથે સાથે ભાષણ જે અદભુત કામ કર્યું છે એની તેમાં એમાં જે પ્રતીકો કલ્પનો ચિત્રો આખી વાર્તાને એટલી બધી બળવુકી બનાવે છે. લાભશંકર અવાજોથી બચવા જાત જાતે વિચારો કરે છે. લાભશક્તિની જીજે લાભશક્તિની જીજી વિશે અંદરની તાકાત આ બધા અવાજો સામે ટક્કર લે છે. અને છેલ્લે આખરે સંતાવાનો લોક છોડીને શૂન્યની સામે હામ ભેડીને ઉભારે પછડાવવાનો સંકલ્પ કર્યો અને શૂન્ય અવકાશમાં પોતાની જાતને વીજી વિજાતાની સાથે તણકો કર્યો. અગ્નિ પ્રત્યો નક્ષત્ર રવિ ઉછાયા, સૂર્ય આંખ ખોલી ચંદ્ર શ્વાસ લીધો, સાગરમાં ભરતી આવી, પવન સંભળ્યો, અરણ્ય જાગ્યું, પંખી ટવક્યા, બાળક બાળક મણક્યા. અને અહીં વાર્તા પૂરી થાય છે. થોડું ઘણું પણ જો હું ઋણ ચૂકી શક્યો.